સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, કાર્યક્રમ નંબર 187, પ્રસારણ તારીખ 30 સપ્ટેમ્બર 2010. ઓતરા ચિત્રાના તાપમાં લણણી કાપણીમાં મશગુલ થઈ ગયેલા અમારા વાલા ખેડૂત ભાઈઓ બહેનોને નમસ્કાર.
ઉમાબેન, હવે માતાજીના નોરતા સુધી ઊંચા થઈને કોઈની સામે જોવાનો ટાઈમ નહીં રહે. કયું કામ પહેલા કરવું ને કયું પછી કરવું એની મૂંઝવણ થઈ જાય એટલા કામ નીકળવાના.
એમાંય પાછા ઉભા પાકની કાળજીના કામ તો ઉભા જ હોય, એ તો ફરજિયાત કરવા જ પડે.
એટલે જ તો DSC અને સજ્જતા સંઘ કાયમથી એવો આગ્રહ રાખે છે કે ખેતીમાં આયોજન કરો અને નક્કી કરેલા સમયપત્રક મુજબ જે તે કામ આટોપો.
નહીતર ઓલી દિલ્હીમાં શરૂ થનારી રમત ગમતની હરીફાઈ વાળું થાય. છેલ્લા દી સુધી દોડા દોડ્યા હેલા જ કરે અને તોય જોઈ એવું કામ તો ન જ થાય. એટલે પછી થાય ફજેતી. આપણે ખેતીમાં તો પહેલેથી કહેવત છે ને, કરો તો ખેતી નકર ફજેતી.
પણ દાનસંગભાઈ, આપણે એવું થવા દઈએ તો ને, હું તમને આ જંતુનાશક દવાની જ વાત કરું. ફૂગનાશક, વૃદ્ધિવર્ધક અને જંતુનાશક દવાઓને જો અલગ અલગ છાંટવા રહીએ તો મહેનત, ખર્ચ અને સમય ત્રણેયનો બગાડ થાય, અને મોસમમાં એ બધું જુદું જુદું કરવા રહીએ તો કામ પૂરા જ ના થાય.
અને કામ કર્યા વગર તો હાલે નહીં. ઈયળોનો ઉપાય કરવા રહી ન્યા ફૂગ કે હડો આંટો લઈ જાય, અને એને કાબુમાં લેવા ધોળવી ન્યા પાકનો જોઈ એવો વૃદ્ધિ વિકાસ ન થાય, એટલે સરવાળે ઉપજ ઓછી જ આવે.
તમારા બંનેની આવી ફરિયાદ કરનારા ખેડૂત ભાઈઓ બહેનોની વાત 100 એ 100% સાચી છે, પણ એનો ઉપાય તો કરવો જ જોઈએ. એટલા માટે તો મેં આ ગૌરીને આપણા ગુરુજી પાસેથી સલાહ લેવા અને બધી વિગતો નોંધી લાવવા જ મોકલી હતી.
એટલે ડોક્ટર પરાશરાજીએ કઈ નવીન ઉપાય દેખાડ્યો છે કે જેમાં એક જ દવા હંધી દવાયુંનું કામ કરે?
દાનસંગભાઈ, એવી તો કોઈ દવા જ નથી જે કોઈ પણ પાકમાં કોઈ પણ જીવાત અને રોગ ઉપર કામ આવે.
પણ તો પછી એવો કયો ઉપાય કરવો કે જેથી રોગ ને જીવાત કાબુમાં આવી જાય અને ખેડૂતોનો સમય અને મહેનત અને પૈસા બચી જાય?
એનો સૌથી સારો ઉપાય દવાઓનું યોગ્ય પ્રમાણમાં અને ખાસ તો યોગ્ય ક્રમમાં મિશ્રણ કરવાનું છે.
મળું આ નવું. પણ ઘણા તો કહેશે ને કે કેટલીક દવાઓ જો ભેળી કરીને એક હારે સાંટવી તો એમનો પાવર ઘટી જાય.
હવે મોટા ભાગની દવાઓમાં એવું નથી બનતું. હા, બને ત્યાં સુધી સલ્ફર એટલે કે ગંધકનું કોઈ પણ સ્વરૂપ બીજી જંતુનાશક કે ફૂગનાશક દવા સાથે મેળવવું ના જોઈએ, કારણ કે ગંધક કે સલ્ફર પાવડર સ્વરૂપમાં હોય કે પ્રવાહી સ્વરૂપમાં, એની રાસાયણિક અસર બીજી જંતુનાશક દવા ઉપર ચોક્કસ થાય છે અને આપણને ધાર્યું પરિણામ મળતું નથી.
ગૌરીબેન, ગૌરીબેન, તમે તો અમને મૂંઝવી દીધા. આમાં હવે અમારે ખેડૂતે શું કરવું એ જરાક વિગતવાર સમજાવવું પડશે તમારે.
હા હા, ગૌરીએ તમને હમણાં જ તો કહ્યું કે ગંધક સિવાયની મોટા ભાગની દવાઓ એકબીજાની સાથે આપી શકાય છે, પણ એમાં સૌથી મહત્વનું એ દવા પાણીમાં મેળવતી વખતે ક્રમ જાળવવાનું છે.
એટલે કઈ દવા પહેલા ભેળવવાની અને કઈ દવા પછી, એમ જ ને?
હા, બિલકુલ બરાબર એમ જ.
હા હા હા, તો તમે માંડો વિગતવાર વાત કરવા એટલે અમે યાદ રાખી લેવી.
હા દાનસંગભાઈ, એમ યાદ રેમ નથી, આજે તો તમારે અને બધા ખેડૂત મિત્રોએ ડાયરી કાઢીને એમાં વ્યવસ્થિત લખતા જવું પડશે. હા, અને નહીતર બધી વાતચીત રેકોર્ડ કરતા જવું પડશે.
અને જો રહી જાય તો અવાજ ઓટલા પર બધી વાતચીત મુકાય ત્યારે 0 79 30 14 20 00 જોડીને એ વાત 2-4 વખત સાંભળવી પડશે.
જુઓ, મેં તો એ આ ડાયરી ને પેન તૈયાર જ રાખ્યા. તમે માંડો બોલવા એટલે હું માંડું લખવા. અને ખેડૂત ભાઈ બહેનું, તમે જરાક લખતા રહેજો.
તો સાંભળો, સૌ પહેલું તો દવાનું સ્વરૂપ જોવાનું. જ્યારે એકથી વધારે જંતુનાશક દવા મેળવીને છાંટવી હોય ત્યારે પાણીમાં સૌ પહેલા પાવડર, એમાં વેજીટેબલ પાવડર,
હા, એટલે કે જેની પાછળ WP અથવા WDG લખેલું હોય એ સ્વરૂપ, ભૂકીને સૌ પહેલા મેળવવાની.
સમજાઈ ગયું. પછી 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 હું
પછી એસપી એટલે કે સોલ્યુબલ પાવડર પ્રકારની ભૂકી દવા મેળવવાની.
ટૂંકમાં જો ભૂકી અને પરવાહી હોય તો હૌ પહેલી ભૂકી જ લેવાની.
અરે પણ ગંધક સિવાયની હો,
એનો તો નોખો જ, એને તો નોખો જ રાખવાનો.
બરાબર.
આપડે બોલી કહેવત છે ને, દારૂ ને દેવતા ને કોઈ દી ભેગા નો રખાય,
નકર ભડકો થાય.
બિલકુલ બરાબર દાનસિંહભાઈ. હવે વાત કરીએ પ્રવાહી સ્વરૂપની દવાઓની. પાવડર કે ભૂકી સ્વરૂપની દવા પાણીમાં લાકડીનો દંડો હલાવતા જઈને બરાબર ભેળવ્યા પછી એમાં જો પ્રવાહી સ્વરૂપની દવા મેળવવી હોય તો સૌ પ્રથમ એસસી કે એસએલ લખેલી એટલે કે પાણીમાં ભળી જાય એવું પ્રવાહી સોલ્યુબલ લિક્વિડ પહેલું મેળવવાનું. ત્યાર પછી ઇમલ્જીફાયર એટલે કે ઈસી લખેલી દવા મેળવવાની. બરાબર. અને સૌથી છેલ્લે દવા છોડ ઉપર ચોંટી રહે અથવા છોડના પાન થડ પર ઝડપથી પ્રસરે એ માટેનું તૈલી પ્રકારનું ચીકણું પ્રવાહી જેને અંગ્રેજીમાં સ્ટીકર કે સ્પ્રેડર કહે છે તે ભેળવવાનું.
સમજો. પણ ઈ ભેળવવાનું એનું કારણ શું? ઈ શું કારણ છે ઈ મને કયો?
હા દાનસિંહભાઈ, એનું કારણ એ છે કે તૈલી કે ચીકણો પદાર્થ જો પહેલેથી જ પાણીમાં ભેળવીએ તો એનું એક પડ પાણીની ઉપર બાજી જાય છે. બરાબર. એટલે બીજી કોઈ પણ દવા યોગ્ય રીતે ભળી શકતી નથી.
આ વાત તો જાણે બરોબર સમજાઈ ગઈ, પણ અમુક ખેતીવાડી નિષ્ણાત આપડા કુવે કે બોર ઉપર આવે છે, ત્યાં પાણી જોઈને એમ કે છે કે આમાં ઓલો પીએચ ઊંચો છે, એટલે એ ઘટાડ્યા પછી જ એમાં દવા ભેળવવી જોઈએ, એવી સલાહ દે છે. તો એ વાત સાચી.
હા દાનસિંહભાઈ, આ તો તમે સારું યાદ કરાવ્યું. હું ડોક્ટર પરાશરાજીએ પણ એ મને લખાવ્યું હતું કે પાણીનો પીએચ એટલે કે અમ્લતા આંક ઊંચો હોય તો એમાં ખાસ પ્રકારનું કૃષિ વિષયક તેજાબી દ્રાવણ ઉમેરવું પડે.
અંગ્રેજીમાં એને એગ્રી બફર સોલ્યુશન કહે છે. હા, પીએચ ઘટાડવા એ જરૂર પૂરતું પંપ દીઠ 5-10 મિલીલીટર ઉમેરવું જોઈએ.
5-10.
હા, જેથી પીએચ ઘટી જાય અને પછી જો પાણીમાં દવાઓ મેળવીએ તો એ સારી રીતે મળી જાય છે અને પાક ઉપર અસર પણ ધાર્યા મુજબ કરે છે.
મને લાગે છે કે આટલું ધ્યાન જો દવા છાંટતી વખતે રાખવી તો ધાર્યું પરિણામ મળે જ.
આમ તો મળે જ, પણ હજી એક વ્યવહારુ વાત યાદ રાખવા જેવી છે દાનસિંહભાઈ.
ઈ વાત વળી કઈ રહી ગઈ?
એ વાત છે દવા ભેળવા માટે લેવાતા પાણીની. હવે આવે છે શિયાળો. બરાબર. કેટલીક દવાઓ વહેલી સવારે છાંટવાની પણ હોય. બરાબર ને?
એ તો છે જ ને. ઘણી દવાઓ જો તડકે છાંટવી તો ન્યા સુધીમાં ઈયળું ઉતરી ગઈ હોય જમીનમાં, એટલે ધારી અસર ન થાય.
હા, અને એવી વખતે વહેલી સવારે જો દવા છાંટવાની હોય તો પાણી આખી રાત ઠંડુ થયું હોય એવું કે કુંડીમાં કે ટાંકીમાં ભરેલું નહીં લેવાનું. સમજ્યા?
હા હા હા. એટલે કુવા કે બોરનું તાજું હુંફાળું પાણી જ લેવાનું. બરોબર.
બિલકુલ બરાબર દાનસિંહભાઈ. એવા તાજા પાણીમાં દવા ઝડપથી ઓગળી જાય છે જેથી આપણે વધારે મહેનત કરવી પડતી નથી.
આજ મને લાગ્યું કે ખેતીમાં બીજા ઉદ્યોગ ધંધા જેટલું જ ઝીણું ઝીણું ધ્યાન રાખવું પડે છે.
સાચી વાત છે.
બિલકુલ. હવે કઈ દવા કેટલા પ્રમાણમાં અને કયા ક્રમમાં મેળવવી એ તો યાદ રાખવાનું છે, પણ સાથે દવાવાળું દ્રાવણ તૈયાર કર્યા પછી સમયસર એનો છંટકાવ પણ કરી દેવાનો, નહી વહેલો કે નહી મોડો.
વળી પાછો ઘૂંસવાડો થયો ઉમા બેન, આમાં કલાક બે કલાકનું વહેલું મોડું તો થઈ જ જાય.
એ વહેલું મોડું નહીં દાનસિંહભાઈ.
કા તો શું?
ઉમાબેનનો કહેવાનો અર્થ એ છે કે જીવાત ક્ષમ્ય માત્રામાં એટલે કે ખાસ વધારે નુકસાન કરે એટલા પ્રમાણમાં ન હોય ત્યાં સુધી જંતુનાશક દવાનો છંટકાવ કરવાને બદલે પક્ષીઓની બેઠકો, ઢાલિયા કે ક્રાઇસોપા પરભક્ષી ભમરી, એનપીવી, ફેરોમેન ટ્રેપ કે પ્રકાશ પિંજર જેવા વાતાવરણને ઓછા નુકસાન કરનારા ઉપાયો જ કરવાના, અને મોંઘી જંતુનાશક દવાઓનો ખર્ચ ટાળવાનો.
હવે સમજો, પણ એમ તો મેં હાલ દિવેલામાં પાન દીઠ 3-4 ઈયળું દેખાય ન્યા સુધી દવા નહીં છાંટવાની જ ગામના ખેડૂતોને સલાહ દીધી છે.
બરાબર છે. આપણે ગયા ગુરુવારે પણ વાત કરી હતી કે દિવેલામાં ઘોડિયા અને લશ્કરી ઈયળોએ હવે ઇમિડાક્લોપ્રિડ કે એસિફેટ જેવી દવાઓ સામે પણ પ્રતિકાર શક્તિ કેળવી લીધી છે.
અરે એની તો વાત જવા દો. ભલામણ કરેલા પ્રમાણ કરતા 3-4 ગણી દવા નાખો તો અસર થતી નથી.
હા, અને એવે વખતે 10 લિટર પાણીમાં એન્ડોસલ્ફાન કે ક્વિનાલફોસ 20 મિલીલીટર અથવા મોનોક્રોટોફોસ 12.5 મિલીલીટર જ ભેળવીને જંતુનાશક બદલતા રહીએ તો ઓછા ખર્ચે અને ઓછી મહેનતે સારું પરિણામ મેળવી શકાય છે. સમજ્યા?
અને નહીતર ઇમિડા કે એસિફેટમાં થોડી ટ્રાઇઝોફોસ મેળવીને છાંટવાની.
સમજી ગયો. પણ એક મૂંઝવણ આમ ભાવનગર અને જૂનાગઢ કોઈના ખેડૂત ભાઈ બહેનોની છે. એમાં શીકુ, આંબા કે જામફળી જેવા પોસા ઝાડમાં આખા ઝાડ વચમાં એક આખી ડાળ હુકાઈ જાય છે તો એનું શું કારણ છે?
એ માટે જવાબદાર છે ઇંડાર બેલા નામની હઠીલી ઈયળ. હા, ચીકુ, આંબા કે જામફળી જેવા ઝાડની બે ડાળીની વચ્ચે સ્વાભાવિકપણે જ પોચી જગ્યા હોય છે. બરાબર. એટલે એમાં આ ઈયળ અંદર પેસી જાય છે અને ડાળીની અંદરનો પોચો ગર્ભ ખાધા કરે છે.
એ પણ પાછું 6-6 મહિના સુધી.
હું વાત કરું છું 6 મહિના સુધી.
હા, 6 મહિના. અને બહાર કચરો ને હગાર કાઢ્યા કરે છે.
તો એનો શું ઉપાય કરવાનો?
એનો ઉપાય એ જ કે ડાળીઓના સાંધા જોતા રહેવાનું. આવી ઈયળનું કાણું કે કચરો દેખાય કે તરત ઉપરથી બધું ખોતરી નાખ્યા પછી એમાં DDVP મોનોક્રોટોફોસ કે ક્વિનાલફોસ મેળવેલા દ્રાવણનું ઇન્જેક્શન મારી દેવાનું.
શું વાત કરો છો? આપણે માણ કે ઢોર ને બીમારીમાં ઇન્જેક્શન મારવી છે એમાં જ ઇન્જેક્શન દેવાનું?
હા બિલકુલ, એમ જ. અંદર આ દવા ઉતરતા જ ઇંડાર બેલા ઈયળ અંદર ને અંદર મરી જશે અને ઝાડ ને નુકસાન થતું અટકી જશે.
અને મોટી બેન, હવે આપણે પણ અટકી જવું પડશે એવું લાગી રહ્યું છે.
બસ બસ બસ, પણ આ એક છેલ્લી મૂંઝવણનો ઉપાય દેખાડી દો એટલે ભયો ભયો.
હા હા, ચોક્કસ.
ઉમા બેન, આ વર્ષ ડાંગરમાં કંટીમાં દાણા નહીં બેહવાની ફરિયાદે આવવા માંડી છે તો એનું શું કારણ છે?
દાનસંગભાઈ, ડાંગરમાં કંટી ખાલી રહેવા કે દાણા ઓછા બેસવાનું કારણ છોડની પલ્સ સ્મટ નામની બીમારી છે.
પણ એનો કોઈ ઉપાય ખરો કે પછી ભગવાન ભરો એ બેહી દેવાનું?
ના, છોડના વિકાસની આવી બીમારી રોકવા એક દવા આવે છે, ટ્રાયસાયક્લોઝોલ. કઈ?
ટ્રાયસિકલ ઉપરથી યાદ રાખવાની, ટ્રાયસાયક્લો.
બરાબર.
અને એમાં ઝોલ પાડી દેવાની એટલે થઈ જાય ટ્રાયસાયક્લોઝોલ. બરાબર ને
દાનસંગભાઈ? બિલકુલ બરાબર. પણ હવે આજનો ઇનામી સવાલ પૂછવામાં ઝોલ નહીં પાડી શકાય. ચાલો એટલે પૂછી લઈએ સવાલ.
હા, એ તો પરેશભાઈ મોકલી જ આપ્યો છે. લો દાનસંગભાઈ, તમે વાંચી નાખો.
હા હા, લાવો લાવો લાવો. તો ભાઈઓ બહેનો, આજની 187મી કડીનો ઇનામી સવાલ ઈ છે કે એક થી વધારે દવા સાંટવી હોય કઈ વસ્તુ કે તત્વ બીજી દવામાં ભેળવવું જોઈએ નહીં?
સવાલ બરાબર સમજ્યા ને મિત્રો? ફરી બોલું છું, જ્યારે એક થી વધારે દવા છાંટવી હોય ત્યારે કઈ વસ્તુ કે કયું તત્વ બીજી દવામાં ભેળવવું જોઈએ નહીં?
જવાબ નોંધાવવા DHC ના નંબર 0827-17-235-995 ઉપરાંત હવે તો અવાજ ઓટલાની પૂરી 30 લાઈનો ખુલ્લી જ છે. બે માંથી ગમે એ નંબર જોડીને માંડો નોંધાવવા.
પણ એ પહેલા એક ખાસ વાત કહેવાની છે. આવતા 2 ગુરુવાર સુધી સાંજે દિલ્હીમાં કોમનવેલ્થ રમતોની કોમેન્ટ્રી ચાલુ હશે, એટલે સજ્જતાનો સંઘ લાવે ખેતીમાં રંગ ગુરુવારે સવારે કે પછી બપોરે પ્રસારિત થશે અને આજના ઇનામો પણ એમાં જાહેર કરીશું. બરાબર?
હા હા, બરાબર છે, બરાબર છે. એટલે રેડિયોમાં એની જાહેરાત સાંભળતા રહેજો.
હા,
અને નકર અવાજ ઓટલામાં માહિતી વિભાગમાં સાંભળજો. નહીતર DHC નો ફોન નંબર તો સહેજ.
હા, એ પણ ખરું. એમ તો શિયાળુ પાકનું આગોતરું આયોજન કરવા પત્ર પણ લખી શકો છો.
સરનામું તો બધા પાસે છે જ ને? સજ્જતાનો સંઘ લાવે ખેતીમાં રંગ, DSC સરકારી ટ્યુબવેલ પાસે, બોપલ, અમદાવાદ 58.
હા મિત્રો, યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગાખાન ફાઉન્ડેશનની સહાયથી DSC અને સજ્જતા સંઘ દ્વારા પ્રાયોજિત આ કાર્યક્રમનો હેતુ ખેતીમાં નવી પદ્ધતિ અપનાવી ખેતી ની આવક વધારવાનો છે.
એટલે ઈ સાંભળનારા વધારતા રહેજો. એટલી ભલામણ હાય રે. અટાણે કહી દઈ
નમસ્તે, આવજો.